Kau bagati pat kawan prayasa.
ભગવાન પોતાના શ્રીમુખથી ઘણા દિવસોથી સત્સંગ કરાવી રહ્યા અને જ્યાં ભગવાન સત્સંગ કરાવતા હોય ત્યાંથી જરાય ખસવાનું મન થાય ખરું, ઉતાવળ કરવાની ક્યાંય જરૂરી નહીં. તો ઉત્તરકાંડ એ આ માનસ ગ્રંથનો નિચોડ છે. જેમ માણસના ઉત્તર જીવનની એટલે પૂર્વ પહેલું પૂરું થઈ ગયા પછીની જે પછીનું જે આયુષ્ય જીવન છે એ કેટલું ઠરેલ, કેટલું અનુભવ વાળું, કેવું શાંત હોય અને એ અનુભવમાંથી, એ અનુભૂતિમાંથી માણસને કેટલો આનંદ મળતો હોય, એમ ઉત્તરકાંડ એ પણ ભગવાનના શ્રીમુખની અનુભૂતિ છે અને આખો સાર છે માનસનો, રામાયણનો સાર છે. એટલે ઉત્તરકાંડ, ઉત્તર એટલે પછીનો ભાગ. દરેક જીવન પણ પાછળનું માણસનું સમજવા જેવું અને અનુભવો પછીથી ઠરેલું. જેમ વરસાદ ખૂબ પડે આનંદ આવે, ખૂબ વરસાદ પડે સરસ પડે, પણ પાણી ઠરે નહીં ત્યાં સુધી એનો ઉપયોગ થાય, એમ માનવ જીવન અને આ શાસ્ત્ર ગ્રંથોનો પણ જે પાછળનો ભાગ છે એ ઠરેલ, નિચોડ અને સાર. જે ભગવાન સ્વયં સત્સંગ કરાવતા હોય ત્યારે એવી વાતોમાં ગૂઢાર્થ રહેલો હોય. અવરવ કહું એક ગુપ્ત મત. માણસ પણ પોતાના જીવનની અંદર બહુ ગૂઢાર્થ અનુભવ સમજતો હોય છે, ઘણું બધું સમજ્યા પછી એનું છીછરાપણું બિલકુલ ધીરે ધીરે દૂર થયું હોય. જીવનના ઊંડાણમાંથી કંઈક અનુભવ કરતો હોય, પોતાને જે કંઈ સમજાયું હોય તે, એમ ભગવાન પણ પ્રજાજનોની વચ્ચે બેસી ગૂઢાર્થ ઊંડા રહસ્યો તત્વને સૌની સમક્ષ બતાવતા કહે છે કે એક જે જ્ઞાનનો પથ બતાવ્યો, સત્સંગની વાત કરી અને સત્સંગની અંદર કહ્યું કે ભગવદ્ ભજનની અંદર ક્યાંય પણ ભગવાનમાં ભેદ ન હોય, સર્વત્ર અનેક રૂપ રૂપાયની અંદર પરમાત્મા તો એક જ રહેલો છે, ક્યાંય પણ કોઈ પણ જાતની ભક્તિનો ભેદ, સાંપ્રદાયિક કટકા એ જ આપણને આજે તોડી રહ્યા છે. શક્તિહીન જો થઈ રહ્યો હોય આપણો સમાજ અને આ રાષ્ટ્ર, તો સાંપ્રદાયિક જ્ઞાતિ અને ભાષાના ભેદને કારણે. દેશની પાસે, રાષ્ટ્ર પાસે, એટલી બધી સંસ્કૃતિ પાસે, ધર્મ પાસે એટલી બધી શક્તિ છે, અનંત શક્તિ છે કે વિશ્વ એનો પ્રતિકાર ન કરી શકે, પણ આ એક દૂષણ જે ભગવાને પહેલેથી જ પોતાના શ્રીમુખ્યને દૂર કરવાનું કહ્યું છે. શંકર ભજન બિના, પોતે વિષ્ણુ સ્વરૂપ છે છતાંય કોઈ પણ ધર્મની ઉપાસનાની અંદર, ભક્તિની અંદર ભગવાનમાં ભેદ પાડવો એ મોટામાં મોટો અપરાધ અને પાપ છે. સર્વત્ર ભગવાનનું એક જ તત્વ વ્યાપક છે, જડ ચેતનમાં બધે. હુમા જે રામ ચરણ રત, વિગત કામ મદ ક્રોધ, નિજ પ્રભુ મય દેખહી જગત. તો જ્યાં અનુભૂતિ થઈ કાગભૂષણજીને, અરે ભગવાન શિવ પાર્વતીજીને કહે, ઉમા આ રામચરણની અંદર હતી થતા સર્વત્ર પરમાત્માનું એક જ દર્શન થાય, એક જ પરમાત્માનું દર્શન થાય. અને એટલા માટે કહ્યું કે ભગતીને પાવહી મોરી શંકર ભજન બિના. ભગવાન શિવના ભજન સિવાય વિષ્ણુની ભક્તિ પ્રાપ્ત થઈ શકે. આમ અભેદ ભક્તિ. અને એના માટે કહ્યું કે એ ભક્તિ કેવી રીતે થાય, કહો ભગતિ પથ. હવે ભક્તિનો માર્ગ શું છે એ તને બતાવું છું. પ્રજાને પણ ભગવાન સ્વયં ભક્તિનો પથ બતાવે છે, ભક્તિ કેવી રીતે થાય, ભક્તિનું સ્વરૂપ કેવું હોઈ શકે, ભક્તિની ઉપાસના પણ ઉપાસના. જેમ યોગ ઉપાસના છે, જ્ઞાન ઉપાસના છે, એવી રીતે ભક્તિ પણ એક ઉપાસના. અને ભક્તિ કેવી રીતે થાય, કયા માર્ગે જવાથી, કયો પથ પકડવાથી, કહવ ભગતિ પથ, કહેવાય ને પ્રયાસ, ભક્તિના માર્ગે કેવા પ્રયાસ કરવા જોઈએ, કેવો પ્રયત્ન કરવો જોઈએ, એ ભગવાન પોતાના શ્રીમુખથી સ્વયં કહી રહ્યા છે. ભક્તિ એટલી બધી સરળ છે, ભક્તિ એટલી બધી સસ્તી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે એ શાંતિથી કરી, પણ એમાં યોગની આવશ્યકતા નથી, એ કોઈ યજ્ઞની પણ આવશ્યકતા નથી, અને જપ તપ કાંઈ કરવાની માત્ર ભક્તિ અને ઉપાસના વડે, એ ભક્તિની ઉપાસના વડે જ એ ભક્તિને પ્રાપ્ત કરી શકે છે. ભક્તિ માટે ભગવાને સર્વત્ર મુક્તિ આપી દીધી, કોઈ પણ જગ્યાએ ભક્તિ સ્વતંત્ર, કે અમુક દેશ કાળની અંદર જ કરવી એવી નહીં, અમુક વ્યક્તિએ જ કરવી એવું પણ નહીં, કોઈ પણ વ્યક્તિ જનાબાઈ હોય, પછી રોહિદાસ ચમાર હોય, એકનાથ હોય, જ્ઞાનદેવ હોય, બ્રાહ્મણ થી માંડીને બધી ચારે વર્ણ ભક્તિ સ્વતંત્ર, ભક્તિ દરેકને માટે સ્વતંત્ર મુક્ત છે, કોઈ પણ કરી શકે. કે ભગવાનને એમ કે વૈષ્ણવ, બ્રાહ્મણ વૈષ્ણવ કે વાણિયા વૈષ્ણવ, અરે પેલા વનવાસી કે હરિજન ને ત્યાં પેલો ભાવથી જમાડતો હોય ઠાકોર ને ભગવાન, એના ઘરની અંદર હરિજન પણ ચમાર પણ જમાડતો હોય, પ્રભુ તું મારું આટલું સ્વીકાર કર, અને ભગવાન એનો એનો જે કઈ એને ધરાવ્યું તે આરોગી લે, અંગીકાર કરી લે, પછી કોઈ વૈષ્ણવ કે જા મારે ને પેલા ત્યાં કેમ ખાઈને આવ્યો, મારે તો નહીં પેસવાનો, નહીં પેસવા તો મારા ઘરમાં એમ કોઈ કહી શકે, પરમ વૈષ્ણવ હોય, કોઈનું અડતો ના હોય, કોઈ એમને ખાતો ના હોય, જા જતો મારા ઘરની બહાર નીકળ, નહીં પેસવા દો, હવેથી કહી શકશે કોઈ? ભક્તિ સ્વતંત્ર, ભક્તિ શુદ્રને માટે, હરિજનને માટે પણ છે, અને બ્રાહ્મણને વૈષ્ણવને માટે પણ એટલી જ છે, મુક્ત છે. ભક્તિ ક્યાંય કોઈના માટે સંકુચિત વાડામાં બંધાતી નથી. અને જો ભગવાન એવી ભક્તિથી બંધાઈ ગયો હોત પૈસા દારવા અને સત્તાવાળાઓ, તો નાના માણસ પાસે હાથમાં જ ના આવત, ગરીબના હાથમાં જ ના આવત, ભગવાનને બધી એ જ ખરીદી લોત અને મોટા મોટા ગોડાઉન ભરી દત. પણ ભગવાન એવો સસ્તો એવો નથી કે કોઈના પૈસાથી બંધાઈ જાય, કોઈની સત્તાથી બંધાઈ જાય. ભક્તિ સ્વતંત્ર, કોઈનાથી બંધાતી. અને એક સબરી જેવી ઘરડી ડોસી જંગલમાં ઝૂંપડામાં વસતી, એના બોર પણ ભગવાન એની ભક્તિથી સ્વીકાર કરે. એટલે ભક્તિને કોઈ સીમા નથી, ભક્તિને કોઈ બંધન નથી, ભક્તિ માટે કોઈ પણ જાતની એવા મર્યાદાઓ, બસ સ્વતંત્ર રીતે ભક્તિ કરે, તે ભક્તિ સ્વતંત્ર. એમ કહ્યું સબ સુખ ખાની. તો અહીંયા ભગવાન પણ કહે છે કે એ ભક્તિ એટલી બધી સરળ છે કે કોઈ પણ વ્યક્તિ એની ઉપાસના કરે. એની અંદર યોગ કરીને શરીરને બેસાડી રાખવાની, એટલું બધું જકડી રાખવાની પણ જરૂર, તપ દ્વારા કઈ એટલું બધું એને તિતિક્ષા કરવાની જરૂર નથી. બસ એક ભક્તિની જ ઉપાસના માત્ર, બાકી બીજા કશાની એની અંદર પૈસો પણ નથી જોઈતો. માત્ર તમે તમારું મન આપી દો. અને ભક્તિને માટે ભગવાને પણ કહ્યું, ભક્તિમાન ભક્તિમાન મે સમે પ્રિયા, યો મદ ભક્ત સમે પ્રિયા. સબરીને કહ્યું કે આ બધા આ નવધા ભક્તિ કહીએ, મને એવું કોઈ પણ એક ભક્તિ હોય તો એને અતિ નાનામાં નાનો પાણી માણસ હોય તો પણ હું એને પોતાનો બનાવી દઉં, હું એનો બની દઉં. આમ ભક્તિને માટે મુક્ત વાતાવરણ સર્વત્ર સર્વને માટે, ક્યાંય પણ બેઠા હો તો ભક્તિ ન કરવી એવું ખોટું કહ્યું. એમ મર્યાદામાં કે ભાઈ આ જગ્યાએ ભક્તિ ના થાય, અહીંયા ગાડી ના થાય, આવું કરતા હોય ના થાય, તો મોતને પૂછો જોઈએ તું આવું ના આવું ગમે ત્યાં કોઈ પણ સ્થાને, મોત આવી જાય કે ના આવી જાય તો પછી એ મર્યાદાઓ સાચવા જાય તો મૃત્યુ વખતે ભગવાનનો જપ કેવી રીતે થઈ જાય. એટલે ભગવાને મુક્ત રીતે કહ્યું કે કોઈ પણ સ્થિતિમાં કોઈ પણ અવસ્થામાં કોઈ પણ પાપી પ્રદેશ કે પાપી મનોવૃત્તિ થયો ત્યાં પણ ભક્તિને નથી અપી છે સુદુરાચારો. દુરાચારીમાં પણ દુરાચારી માણસ જો ભગવાનનું ભજન કરતો હશે તો ભગવાન એને તરત મુક્ત કરશે. એટલે એ તરત જ એ ભગવાનનો ભક્ત બની જાય છે તો ભક્તિને કેટલી બધી સ્વતંત્રતા આપી, કોઈ બંધન નહીં. તો આમ પ્રભુએ પોતાના શ્રીમુખથી જ કહ્યું ભક્તિ સ્વતંત્ર સબ સ્વતંત્ર. કોઈ પણ જગ્યાએ ભલે આપણે ગંદામાં ગંદા વિચારો વાળા હોઈએ, આપણી આપણી સ્થિતિ શારીરિક કે માનસિક સ્થિતિ હલકામાં હલકી હોય, તે વખતે પણ મોત આવીને ઝાપટી જાય તો એની તે વખતે પણ ભજન કરવાની ભક્તિ કરવાની. કોઈ પણ સ્થિતિમાં ભક્તિનો ત્યાગ કરવો નહીં. કારણ કઈ સ્થિતિમાં કયા સમયે મોત આવીને ભરકી જશે તો એટલે કહ્યું કે સ્વતંત્ર રીતે મુક્ત રીતે એને કોઈ પણ રીતે એનું ભજન ઉપાસના કરવી જ જોઈએ. એના માટે કહ્યું કવન પથ, કયો માર્ગ છે જપનો તપનો તો જોગ ઉપવાસ. એની કોઈ જરૂર નથી. જો પવિત્ર મનથી સાફ મનથી સતત મનોવૃત્તિ ભગવદ્મય બની રહેતી છે ને તેનું નામ ભક્તિ. આપણા ઇષ્ટમય આપણું મન વિચારો વ્યવહાર વર્તન રહે એનું નામ ભક્તિ. કોઈ પણ સમયની મનની દુર્વૃત્તિ હલકી વૃત્તિ એને શાંત કરી દેવી અને એમાંથી બહાર નીકળી જવું એનું નામ ભક્તિ. તો ભક્તિનો માર્ગ ભગવાન પોતાના શ્રીમુખથી બતાવી રહ્યા છે. ત્યાં યોગની જરૂર નથી, જપ તપની જરૂર નથી, ઉપવાસની પણ જરૂર નથી, માત્ર ભક્તિ. ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ, સ્વભાવ બિલકુલ સરળ, કોઈ પણ છળ કપટ કોઈ પણ જાતનું એની અંદર અભિમાન કઈ જ ના જોઈએ, બસ સરળ સ્વભાવ. આમાં તો જેટલી વાતો કરવી એટલી થઈ શકે. સરળ સ્વભાવ ન મન કુટી લાય, મનની અંદર સહેજ પણ કપટ ભાવ, જરાય કપટ ભાવ ના હોય. જેમ કે મોટો દૂધનું તપેલું પડ્યું હોય પણ અંદર એક જ છાંટો ખટાશનો પડી જાય તો કપટ ખટાઈ પરતપુની બિલગ હોય. એમાં પછી એ ભક્તિમાં સ્વાદ ન, ભક્તિ સ્વતંત્ર બસ કરો. પણ કેવી રીતે? સરળ સ્વભાવ, મનમાં ક્યારેય પણ કોઈ પણ જાતની કુટિલતા કુભાવ ખટાશ કડવાશ ક્યાંય પણ ન હોવી જોઈએ. અને ભગવત સ્મરણ કરે જાઓ, પર પ્રયત્ન કરજો. ભગવદ સ્મરણ ભગવદ ભક્તિ કરવામાં કોઈની સાથે દુશ્મનાવટ નહીં, કોઈના માટે છેજ પણ ઘસાતું નહીં, કડવાશ નહીં, કોઈના પ્રત્યે મનમાં વેરભાવ નહીં, દુશ્મનાવટ નહીં. અને પછી શાંત ચિત્તથી એકાગ્ર ચિત્તથી ભક્તિ કરો છો. ન મન કુટિલાઈ, સરળ સ્વભાવ, આ ભક્તિનો પથ ભગવાન બતાવી રહ્યા.